તો એક વાત હું પૂછું, આપણે કેટલું વિચાર કરીએ એટલામાં એક વાત એવી આવી કે અમે સંબિતમાં જ છીએ એમ સમજીને કરો બધું, અને બીજી બાજુ પ્રત્યક્ષ ગુરુ વિના કલ્યાણ ન થાય, આ બેનું શું કરવું? એટલે આપણે ઘણી વાર કૃપાળુદેવના વચનોને મર્મ સમજતા ન હોય, અને એક વાત પકડાઈ ગઈ એટલે એના ઉપર એણે કહ્યું ને કે અમે સમીપ છીએ. હવે સમીપ તો છે નહીં, તો પત્ર લખવાની જરૂર નથી, આપણી ભાષામાં સમીપ નથી. અને પછી એમ કહે કે આ પુરુષે તો ઠામ ઠામ પ્રત્યક્ષની વાત કરી છે, શું તમે મહિંડા છો? પ્રત્યક્ષ વિના કોઈ દી કલ્યાણ જ ન થાય ને. એટલે ગમે અહીંયાથી આપણે કેનારો ગમે તે કહીએ, આપણે આપણી ઓલામાં પડ્યા હોય અને ગોતતા હોય કે બીજા જે પ્રત્યક્ષ છે ને એ વિના આપણું કલ્યાણ થાય જ નહીં. આ વાતને આપણે સમજવી કેવી રીતે? કહેનાર એક જ પુરુષ છે કૃપાળુદેવ. હવે એ એક જગ્યાએ ખોટું કે ને એક જગ્યાએ સાચું કે એવું બને? જ્ઞાનીની વાણીમાં તો ન હોય એવું. અને બીજી રીતે ઉલ્લેખ આવે છે કે અમે તીર્થંકરની સમીપ છીએ. તીર્થંકર આમ કહેતા હતા, અમને ખબર છે, અમે સાંભળ્યું છે. તમને ક્યાંય વાંચવામાં ન આવે તો તીર્થંકરના હૃદયની વાત અમે જાણીએ છીએ. હવે તીર્થંકરને ને તમારે કેટલું ચટવું, એટલા વર્ષો પહેલાં તીર્થંકરનું કયું દ્રવ્ય, કેવી રીતે એનો દેહ કયો, એની રચના કઈ, અને તમે ક્યાં હશો? અને છતાં આવી સામીપ્યથી વાત કરવી, જ્ઞાનીના વચનોનો આશય છે એ પકડવો જોઈએ. એ વિના આપણને આ મર્મ નહીં પકડાય. તો સમીપનો અર્થ એ કર્યો, સ્વરૂપથી સમીપ છીએ. દેહથી ભલે જુદા હોય, દૂર હોય, અને દેહથી તો દૂર જ હોય, દેહથી તો અમથાય દૂર હોય ને. કોઈ પણ વ્યક્તિ જ્યારે એને દેહ ધારણ કર્યો ત્યારે પ્રત્યક્ષનો અર્થ એ કે બે વ્યક્તિત્વ થયા, એક છે અને એક સામું બીજું છે, તે જે દેખાય છે તે, જે હું નથી તે, એ પ્રત્યક્ષ. એટલે એ તો બે છે જ. સ્વરૂપ સામીપ્યની અંદર તત્વથી દ્રવ્યથી એક જ છે. જે તું છે એ જ હું છું, પણ મને તારું સ્વરૂપ ભિન્ન ભાસે છે, કારણ કે મારું સ્વરૂપ ઓળખાયું નથી. જો ગુણથી પ્રભુના સ્વરૂપને ઓળખવામાં આવે, જો ગુણથી પ્રભુના સ્વરૂપને ઓળખવામાં આવે તો જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવું જ મારું છે. ગુણાનુભૂતિ થાય, ગુણાનુભૂતિ થાય પછી જ આત્માનુભૂતિ થાય. પરંતુ આપણને જ્ઞાની પુરુષોના ગુણાનુભૂતિ થતી નથી, એટલે એનું પ્રત્યક્ષપણું જ જણાય છે, અપરોક્ષપણું જણાતું નથી. કે જ્ઞાની ને હું બંને એક જ જાત, એક જ દ્રવ્ય, એક જ ગુણ, એમાં કોઈ ભિન્નતા નથી. અભેદ ભાવે જ્ઞાનીની સાથે જ્યારે ઓળખ થાય, પૂજા થાય, ભક્તિ થાય, ત્યારે ધ્યાન થાય, અને ત્યારે એ ધ્યાન જ્ઞાનીનું ધ્યાન આપણા ધ્યાનમાં આવી જાય. આપણે કહીએ ભક્તિથી પ્રભુ મળી જાય, પણ ભક્તિ કઈ? અભેદ ભાવે થતી ભક્તિ. અત્યારે ભક્તિના ત્રણ પ્રકાર છે. આપણે સામાન્ય જીવો ત્રણ પ્રકારથી ભક્તિ કરીએ. એક સ્વચ્છંદ ભક્તિ, બીજી પ્રભુ ભક્તિ અને ત્રીજી સ્વરૂપ ભક્તિ. જ્ઞાનીઓએ જે વાત કરી છે એ સ્વરૂપ ભક્તિની કરી છે. એક પત્રમાં લખ્યું છે કે એને કાળની કોઈ બાધા નથી, સ્વરૂપ ભક્તિ નિરંતર થઈ શકે છે. એને કોઈ સવારે મધ્યાહ્ને એવો કાળનો કોઈ બાધ નથી. પ્રશ્ન પૂછ્યો છે કે કયા કાળે શું થાય ને કયા કાળે શું થાય. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આમ લખ્યું છે. હવે અત્યારે સદગુરુને વાત કરવી હોય આવી જ કર્યા કરે કે આ દિવસે આમ ન થાય ને આજે પાખી છે એટલે આમ ન થાય ને આમ ન થાય. અરે સ્વરૂપની ભક્તિ તો ચોવીસે કલાક અને અખંડ નિરંતર થયા કરે. તો જ્ઞાનીની વાત જ્યારે આવે છે ત્યારે ભક્તિની, સ્વરૂપ ભક્તિની. અને આપણે, હું તો ભક્તિ જ કરું, હાલ તપાસ મને ભક્તિ એમ બહુ ગમે. તને ભક્તિ છે, તારી સ્વચ્છંદ ભક્તિ છે. સ્વચ્છંદ ભક્તિનું સ્વરૂપ શું? પોતાને ગમે એ ગાય, એ રાગમાં ગાય, એ ઢાળમાં ગાય, એ તાલમાં ગાય. સંગીત ગમે, એની સાથે બધું લઈ ચાલતો એ ગમે. પછી એ જ ભજનમાં પછી કોઈ વાત તત્વની હોય કે ન હોય, દુનિયાદારીની હોય તો ગમે. પ્રભુ મને આમ આપજે ને તેમ આપજે ને તું મારા દુખડા દૂર કરજે ને. તું વિતરાગની ભક્તિ કરસ, કોની કરસ? એટલે એના પદમાં કંઈ ઠેકાણું ન હોય અને એને પોતાને ગમે એટલા માટે સ્વચ્છંદ ભક્તિ છે. એને રાગ ગમે છે, એને ઢાળ ગમે છે, એને પદના શબ્દો ગમે છે. હે મારી મુશ્કેલી બધું દૂર કરે, હે નાથ તારાવી ના, આવું બધું બહુ ગમે. પોતે હજાર પાપ કરતો હોય ને પાછું બધું ઓઢાડે ભગવાન ઉપર. મૂકી મેતવો તારા ચરણમાં, થવાની હોય તે થાય કે નાચતો હોય. અરે તારે કંઈ કરવાનું છે કે નહીં? અને આ ભગવાન આવી રીતે કોઈનું કલ્યાણ કરે? તો લૌકિકમાં જે પ્રકારના દેવો રાગ દ્વેષવાળા છે, ગમા અણગમાવાળા છે, એ દેવોની ભક્તિનું ઇતરમાં જે પ્રકારનું મહાત્મ્ય છે કે આપણે કરવું એ કરી, લાગે બાગે લોહીની ધાર મારા ઉપર નહીં પણ ઉલારવાનું. તો કોના? તારા ઉપર ને તારા બાપ ઉપર. પથરા તું ઉલાડ, સંસાર તું કર, પ્રપંચ તું કર, અને પાપ મને ન લાગે. હે પ્રભુ તું મને બચાવી લે, બસ મેં તેને હોપી દીધું બધું. તે હોપી દીધું, તારા રાગદ્વેષ તારી પાસે રાખા, તારા કસાય તારી પાસે રાખ્યા, તારો ગમો ગણવો અણગમો તારી પાસે રાખો. અને ભગવાનને શું સોંપ્યું કે આનું જે ફળ આવે ને એ તારે એમાંથી મને બચાવવાનું. નોકર રાખ્યો છે આ સ્વચ્છંદ ભક્તિ. અને ઘણા લોકો આ વેમમાં છે, અમે ભક્તિ કરીએ બસ. એ ભક્તિમાં પોતાની ભક્તિ થાય એ ગમે છે, એમાં એકાગ્રતા રહે છે અને સમજે છે એવું કે હું ભક્તિ કરું છું. એ જ્ઞાનીએ કીધેલી ભક્તિ નથી કરતો તું, સ્વચ્છંદને વેદે છે. પ્રભુ ભક્તિ એમાં સ્વચ્છંદ નથી આવતો, એમાં પ્રભુનું સ્વરૂપ ઓળખવાનો પ્રયત્ન કરે છે. પ્રભુના ગુણોનું વર્ણન છે, પ્રભુના દ્રવ્યનું વર્ણન છે. અને એ પ્રભુના વર્ણન બોલતો હોય, ગાતો હોય ત્યારે વારંવાર એ વિચાર કર્યા કરે છે કે કેવા વિતરાગ છે, સર્વજ્ઞ છે, નિર્લેપ છે, નિરાકાર છે, નિરંજન છે, રાગ દ્વેષને જીતનારા છે, મોહને ટાળનારા છે. આ ભક્તિમાં એને પ્રભુના ગુણોનું દર્શન થાય, એ રીતે એની ઓળખાણ થાય. અને એ ઓળખાણમાંથી પછી જેમ આનંદગંજી ઓળખાણ કરતા કરતા ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો કહેતા કહેતા શાંતિનાથમાં કહે છે કે તારા સ્વરૂપનું તો ઓળખાણ કરાવ. એકમું જે વિનંતી કે તારું સ્વરૂપ કયું, તો ભગવાન કે સારું, એક તું એવો નીકળો મને આવું પૂછ્યું, બાકી તો કોઈ પૂછતું. ઠોકમ ઠોક કરતો હોય ભક્તિમાં, મારે સાંભળવું હોય કે ન સાંભળવું હોય. ભગવાને એના સ્વરૂપની ચાર ગાથાઓ લખી, ઘડી ગાય છે અંદર. પછી તો કે લે, આ તો જેવું તારું સ્વરૂપ છે એવું મારું છે. આ સ્વરૂપ ભક્તિ. પ્રભુને ઓળખા, પોતાને ઓળખો. અભેદ દશા આવી, અભિન્ન ભાવ આવ્યો. પ્રભુ એટલે પરમ તત્વની જે અવસ્થા છે એને મારી છે, એ દૂર નથી, આ સમીપ. એટલે એણે કહ્યું કે અહો અહો હું મુજને નમું, નમું નમું મુજરે. હવે તને શું કેમ નમસ્કાર કરું, મને જ નમસ્કાર કરું. અવિચ્છિન્ન ભક્તિ જ્યાં છે એવા રાયચંદને નમસ્કાર. કૃપાળુદેવ લખે, બે ત્રણ પત્રોમાં લખે છે, રાયચંદને નમસ્કાર કરનાર કોણ? આ સમીપતા, આ અપરોક્ષપણું બરોબર સમજીએ. અણસમજણ, અર્ધ સમજણ, એને કારણે પછી આપણા મગજમાં જે ભૂત વેડગું હોય, માન્યતા જે જડ ઘાલી ગઈ હોય, ના ના પ્રત્યક્ષ વિના કાંઈ નહીં થાય, ભલે વાત કીધા કરે એ બધા. વાહ, તું ભગવાનની વાતને મર્મને સમજીને વાત કરસ કેમ નેમ કરસ? તો એક અહીંયા વાત આવી, ભગવાને કહ્યું સમીપ છીએ અમે. ક્યારે આપણને લાગે છે કે મારો કૃપાળુ મારી સમીપ છે? અને જો મારો કૃપાળુ મારી સમીપ હોય તો મારે બીજા કોને ગોતવા જવું? એ વિકલ્પ મટે અને નિર્વિકલ્પતા આવે છે. હજી આ નિર્વિકલ્પતા નથી આવતી. આવી રીતનો જ્યારે વિચાર કરે, કૃપાળુની જ્યારે ઓળખાણ થશે ત્યારે એના તત્વની ઓળખાણ થશે, એની નિર્ગ્રંથતા, એની નિર્લેપતા, એની ઓળખાણ થશે. અને ત્યારે થશે કે કૃપાળુદેવ અને વિતરાગ પરમાત્મામાં કોઈ ફેર નથી. મુનિઓને કીધું, છેલ્લું વર્ષ છે 56 સાલમાં, અમદાવાદમાં આગાખાનના બંગલે મુનિએ કહ્યું કે હવે આપણે મળીએ કે ન મળીએ, અમારામાં ને વિતરાગમાં કંઈ ફેર જાણશો ને, આ બાંડિયાનો ફરક છે. તો મને મળેલો પુરુષ, એમાં જો મને સ્વરૂપમાં ને એમાં ફેર ન લાગે તો એમાં ને વિતરાગમાં પણ કંઈ ફેર નથી. ત્યારે સમજાય કે સદગુરુને પરમાત્મા માનવો, એથી ઓછો ન માનવો. પણ એના ગુણો આપણને અનુભવમાં આવવા જોઈએ, પ્રગટ થવા જોઈએ. પ્રગટ ગુણ હોય છે, જેને આત્મા જાણ્યો છે, આત્મજ્ઞાન થયું છે, ને આત્મા જેને પ્રગટ છે, પ્રાપ્ત છે ને પ્રગટ છે. અને એ પ્રગટ માટે, ઓળખવા માટે આપણી દ્રષ્ટિ મુમુક્ષુતા પ્રગટ છે. આપણી આપણી મુમુક્ષુતા પ્રગટ ન હોય તો પણ પ્રાપ્ત પુરુષ ઓળખાય નહીં. આ એક વાત આવી. અને બીજી વાત સરસ આવી, આત્માને અમારે કોઈ કલ્પના આપવી નથી, જે રૂપે હો એ રૂપે અમારા આત્મા જોઈએ છે. આ પત્રમાં પણ આવ્યું, આગળ પણ મનસુખલામ સુરીરામ ત્રિપાઠીને લખ્યું કે તમે બ્રહ્મ વિદ્યા અમને સંભળાવો, કારણ કે અમારે આત્મા જાણવો છે. એ જૈન કેવો કહે છે, વેદાંત કેવો કહે છે, સાંખ્ય દર્શન કેવો કહે છે આત્મા, એની અમને કંઈ ચિંતા નથી. આત્મા જે રૂપે હો તે રૂપે અમને પ્રાપ્ત થાવ. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. કેટલી જબરજસ્ત વાત એક ગાથામાં મૂકી છે. કોઈ આભાસ નથી આત્માને, જૈનનો પણ નહીં, બૌદ્ધનો પણ નહીં, વેદાંતનો પણ નહીં, સાંખ્યનો નહીં, યોગનો નહીં. બધી રીતે કહ્યું છે તો સાચો જ છે, છતાં અમારે તો એ બધા લેપથી દૂર, બધા રંજનથી દૂર, અમારો પ્રભુ નિરંજન છે. જે રૂપે હો તે રૂપે અમને પ્રાપ્ત થાઓ. આમાં પણ લખ્યું કે આત્મા જે રૂપે હો એ રૂપે મળે. અમારે કોઈ આભાસ આત્મામાં આભાસવાળો આત્મા જોઈતો નથી. આ આમ કહે છે ને, આમ જેને જેમ કહેવું એમ કહે. અમને તો એ વર્ણન સાંભળીને અમારો કોઈ સ્વચ્છંદ નથી કે આવો હોય તો સારું. અહીંયા એમ કે આત્મા એક છે કે અનેક છે, એટલે લખ્યું કે બધી વાત મૂકી દો. અત્યારે જ્યારે અનુભવમાં આવશે ત્યારે આ પ્રશ્નો બધા નિર્વિકલ્પ થશે, સમાઈ જશે. પ્રભુશ્રીને લખ્યું છે. અત્યારે આ કસમયની વાત છે તમારી. સ્વયં જ્યારે સાક્ષાત્કાર થશે, આત્માની ઓળખાણ થશે, આત્માનું જે રૂપ છે, પણ ત્યારે એને કોઈ દર્શનનો રંગ લગાવશો નહીં. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ. એ સંકીત એવા પ્રકારનું છે. સંકીત એટલે આત્મ સાક્ષાત્કાર. આત્મા જેમ છે તેમ સમજવો, આત્માનું જે સ્વરૂપ છે તેવા રૂપે એને જોવું ને અનુભવવું, આ શુદ્ધ સંકેતની નિશાની છે. કોઈ પોતાની મતિકલ્પનાથી, કોઈ દાર્શનિક કલ્પનાથી, કોઈ ગચ્છમતની માન્યતાની કલ્પનાથી આત્માને કદી વિચારવો નહીં. આત્મા કેવળ સત છે અને ચૈતન્યમય છે, આ એનું સનાતન ઓળખાણ છે. સત એટલે ત્રિકાળે જે છે. પછી કે એ તો દીવો હતો ને બુઝાઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. અરે શું બુઝાઈ જાય? આ સત એટલે બુઝાવવાની વ્યાખ્યામાં સત ન આવે. એકમાં એક મળી ગયો ન આવે, બિંદુ સિંધુમાં મળી ગયું ન આવે. હવે ચર્ચા ન કરવી આવી તર્કની ખોટી, એના આધાર ઉપર વિખવાદ થાય, આપણે શું કામ છે? આપણા પ્રભુએ કહ્યું છે કે આત્મા સત છે એટલે આ અસ્તિત્વ મારું ત્રિકાળ છે, આ મટવાવાળું નથી. એ જો સત ન હોય તો શરીર અને આત્મામાં શું ફેર? તો પંચભા મહાભૂતનો બળેનો દેહ પંચભાભૂતમાં મળી ગયો. હવે દેહ મળી ગયો પછી આત્માને શું કામ ચિંતા કરે છે? એ મળી જ ગયો હશે ને, તો ત્યાં ચારવાક દર્શન આવીને ઊભું રહેશે. આવી કોઈ ચિંતા નહીં. આત્મસિદ્ધિની ગાથાઓ તો ચાવીઓ હશે બધી સમજવાની. એટલે અહીંયા જે બીજી વાત આવી કે આત્મા જે રૂપે હો તે રૂપે અમને, એટલે અમે આત્મ ધ્યાનમાં, આત્મચિંતવનમાં અમે કોઈ માન્યતાનું પ્રતિબિંબ નહીં લાવીએ. એ જેમ છે તેમ અમને અનુભવમાં આવે, અમે એનો સ્વીકાર કરીશું. આ બે વાતને આપણે સમજીએ. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના અંતકરણનો છે. આવો મર્મથી સમજીએ, આશયથી સમજીએ, ભાવથી સમજીએ. પરમાર્થ માર્ગ એ ભાવનો માર્ગ છે. આપણી ભાવનાને સ્પષ્ટ કરીએ. બુદ્ધિ અને તર્ક જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી આ આત્માના ભાવો શરૂ થાય છે. જ્યારે ચિત્ત નિર્વિકલ્પ થશે અનેક પ્રકારના સંશય અને સંદેહથી, ત્યારે જ એને આ ચૈતન્ય તત્વનો સાક્ષાત્કાર થશે, અનુભૂતિ થશે. પછી જ એ તત્વની નજીક આવશે, ત્યાં સુધી તો એ તત્વથી દૂર છે. એટલે આ કોઈ મન વચન કાયાના યોગની કોઈ ચમત્કૃતિ, ગમે તેવું શરીરની અંદર ચમત્કૃતિ હોય, લબ્ધિ હોય, આ લબ્ધિનો વિષય નથી આત્મ સાક્ષાત્કાર. અનંત લબ્ધિનો નિધાન ગૌતમ સ્વામી માટે કહે છે. એની એક લબ્ધિ માટે એક દિવસ સુધીનું વ્યાખ્યાન આપવું હોય તો શાસ્ત્રકારો કહે છે કે અમે ચાતુર્માસ સુધી વ્યાખ્યાન આપીએ તો ગૌતમની લબ્ધિનું વર્ણન કરી શકીએ નહીં, તો એ ગૌતમને કેવળ જ્ઞાન દૂર હતું. અને ગમે તેવી મન વચન અને કાયાની, મનમાં તીક્ષ્ણ બુદ્ધિ, સૂક્ષ્મ ટોપ, આઇન્સ્ટાઈનની બુદ્ધિ, ગુરજીએફની બુદ્ધિ, કોઈની પણ લઈ લ્યો, આત્મા નહીં પામી શકાય. તર્કમાં વિજયી બની જશો, આપણને કોઈ પરાસ્ત નહીં કરી શકે, પણ આપણે આપણને ઓળખી જ ન શક્યા. હવે પરાસ્ત કરે તો શું ને ન કરે તો શું, મતલબ શું છે? એટલે આ આત્મા સત ચૈતન્યમય, ઓહો, જે આખા જગતને વિશ્વને લોકને જાણે છે, આવો ચૈતન્ય છે. એનો ચેતનાનો ઉપયોગ એના જ્ઞાનની બહાર, એ જ્ઞાતા દ્રષ્ટાના ઉપયોગની બહાર જગતનું અણુ પરમાણુ પણ નથી, એટલી તાકાત આ આત્માની છે. એવું એનું શુદ્ધ સ્વરૂપ છે. એ જ્યારે શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરશે ત્યારે લોકાલોકની અંદર કોઈ ચીજ એવી નથી, પરમાણુ પણ, કે જે આની દ્રષ્ટિની બહાર, જેને આ ન જાણે ન દેખે, બનવાની કોઈ સંભાવના નથી. એટલે જ સર્વજ્ઞ શબ્દ કૃપાળુદેવે લખ્યું, સમજાવો બહુ ગહન છે, કઠિન છે. સર્વજ્ઞ શબ્દ નહીં સમજાય. આ સર્વજ્ઞતા જેને પ્રાપ્ત કરી, વિતરાગી થઈને કેવું શુદ્ધ ચૈતન્ય પ્રાપ્ત કર્યું હશે. એટલે કહી છે, જય જય ગુરુદેવ સહજાત્મ સ્વરૂપ. સહજાત્મ સ્વરૂપ તો છો, પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. તમે શુદ્ધ ચૈતન્યના સ્વામી છો, અંતર્યામી ભગવાન. તમે સર્વને જાણો છો, દેખીતું તો જાણો છો પણ ચર્મચક્ષુથી ન દેખાય એને પણ જાણો છો, લોકોના મનના ભાવોને પણ તમે જાણો છો. આ અંતર્યામી પણ છે, એને આપણે વંદન કરીએ છીએ રોજ, ઈચ્છામી માસમનો. આ આપણે જ્યારે ઓળખાણ થાય ત્યારે મેં કહ્યું, સ્વચ્છંદ ભક્તિમાંથી નીકળી જવું અને પ્રભુ ભક્તિનું આલંબન લઈ અને સ્વરૂપ ભક્તિમાં સ્થિર થવું. આત્મા જે રૂપે હોય એમાં કોઈ પણ પ્રકારના વિકલ્પો છોડી અને કેવળ આત્માના ગુણો, આત્માના લક્ષણો, આત્માની સત્તા, એનું ચિંતન કરી અને આત્માની અનુભૂતિની સાધના કરવી વિશેષ અવસર છે.